અહિયાં ચિત્રપટમાં જે બોલોની રચના થઈ છે, સંકલન થયું છે, એ સંબંધી આપણે યથાશક્તિ થોડીક ચર્ચા કરી રહ્યા છે. ખરેખર ગંભીરતા અને રહસ્ય તો ઘણા ઘણા ઊંડા છે. આપણે એક એક બોલ જોઈ રહ્યા છે, જેમાં આજે આપણે ત્રીજા અધિકાર સંબંધીનો અત્યંત અત્યંત માર્મિક બોલ, એના ઉપર થોડીક ચર્ચા કરવી છે. જો સૌથી પહેલા તો જે ત્રીજો અધિકાર છે, આપણે સાતમા અધિકાર ની સંપૂર્ણ વિષય વસ્તુ જોઈ હતી. એના પછી આપણે જે બોલ લીધો, એમાં ચોથા અધિકાર સંબંધી આપણે વિષય વસ્તુ જોઈ. હવે ત્રીજા અધિકાર સંબંધી આપણે જે આખી વિષય અને એનો જે ફ્લો છે, એની ચર્ચા આપણે બે મિનિટ કરીએ. ત્રીજા અધિકારમાં સંસાર દુઃખ અને મોક્ષ સુખનું નિરૂપણ છે. સંસારમાં જીવ અનાદિકાળથી દુઃખ એટલે કે દુઃખી છે, અને મોક્ષ જ ખરેખર સુખનું કારણ છે, એ સંબંધી સંપૂર્ણ ચર્ચા આવી છે. હવે દુઃખનું કારણ શું છે? તો કે મિથ્યા દર્શન, અજ્ઞાન અને અસંયમ એ સંસારમાં પરિભ્રમણનું મૂળ કારણ અને દુઃખનું કારણ છે. એનું વર્ણન કરતા મિથ્યાત્વનું સ્વરૂપ, એના પછી મોહ જનિત વિષય અભિલાષા, મોહના વશીભૂત થઈને જીવના અંતરંગમાં પ્રતિ સમય કેવા પ્રકારની વિષય અભિલાષા ઉત્પન્ન થયા કરે છે, અને એના કારણે પ્રતિ સમય જીવ દુઃખને વેધે છે, ભોગવે છે. મોહ જનિત વિષય અભિલાષા, બરાબર. એના પછી બે ડિવિઝન આપણે આખા અધિકારનો કરી દઈએ તો જે આઠ કર્મ અને આઠ કર્મના ઉદયમાં જીવ જોડાઈને કેવા દુઃખ ભોગવે છે, અને એને દૂર કરવા માટે પોતે કેવા જૂઠા ઉપાય કરે છે, એનું વર્ણન કરીને સાચો ઉપાય શું છે અંતમાં આપ્યો છે. આવી ગતિથી સમજાયો ફ્લો? આઠ કર્મનો ઉદય, એ ઉદયમાં જોડાણ, એ જોડાણમાં દુઃખની ઉત્પત્તિ, એને દૂર કરવા માટેના અજ્ઞાની જીવના ખોટા ઉપાય. શું કીધું? સમજાયું? અજ્ઞાની જીવના કેવા ખોટા ઉપાય કરે છે, એનું વર્ણન કરીને સાચો ઉપાય શું છે એનું વર્ણન કરે. ફ્લો સમજાય છે ને? અને એના પછી પર્યાય જનિત દુઃખ, એટલે ચાર ગતિમાં ઉત્પન્ન થઈને એક એક પર્યાય, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, એક ઇન્દ્રિય, વિકલ ઇન્દ્રિય, પંચેન્દ્રિય, દેવ, મનુષ્ય, નારકી, એ ચારે ગતિમાં જીવ કેવા દુઃખ ભોગવે છે એની ચર્ચા કરીને, પછી સર્વ દુઃખનું સામાન્ય સ્વરૂપ, અને એના પછી છેલ્લે મોક્ષ સુખ અને તેની પ્રાપ્તિનો ઉપાય, અને અંતિમ જે વિષય છે એ છે સિદ્ધ દશામાં દુઃખના અભાવની સિદ્ધિ. ઓવરઓલ સમજાયું? અગેન, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એ સંસારમાં પરિભ્રમણનું મૂળ કારણ, દુઃખનું કારણ, બરાબર. એમાં જોડાઈને જીવ કેવા કેવા દુઃખ ભોગવે છે એની ચર્ચા સામાન્ય કરી. આઠ કર્મના ઉદય, હવે બે ડિવિઝન કર્યા, બે ડિવિઝન, આઠ કર્મના ઉદયજન્ય દુઃખ અને ચાર ગતિમાં પરિભ્રમણ કરવાથી કેવા દુઃખ અનુભવે છે એનું વર્ણન કરીને સિદ્ધ દશા, જે સુખમય દશા છે, અવ્યાબાદ સુખ છે, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મથી રહિત જે સિદ્ધ ભગવાન છે, ખ્યાલ આવે છે? લોકના અગ્ર ભાગમાં 45 લાખ યોજનમાં બિરાજમાન જે અનંત સિદ્ધ છે, 6 મહિના 8 સમયમાં જે 608 જીવ મોક્ષે જાય છે, ખ્યાલ આવે છે? સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે એવા સિદ્ધ ભગવાન, એમના નિરાકુર અવ્યાબાદ સુખનું વર્ણન, અને ત્યાં દુઃખનો સદભાવ નથી એની સિદ્ધિ કહી. આટલી વાત થઈ ગઈ? ચલ હવે આપણે આગળ વધીએ. જે આપણો વિષય છે એ વિષય પર્યાયની અપેક્ષાએ દુઃખનું વર્ણન, જે ટોપિક ચાલુ થાય છે આઠ કર્મ પછીનો ટોપિક, અન્ડરસ્ટેન્ડિંગ. આઠ કર્મ ના ઉદયમાં જોડાઈને જીવ કેવા દુઃખ ભોગવે છે અને એને દૂર કરવાના કેવા મિથ્યા ઉપાય કરે છે એનું વર્ણન છે. એકચ્યુઅલી એ આખું પ્રકરણ પણ બહુ સરસ છે. એક એક કર્મ, જ્ઞાનાવરણ, દશનાવરણ, મૌની, અંતરાય, વેદની, આયુ, નામ, ગોત્ર, અલગ અલગ આઠ કર્મનું વર્ણન કર્યું છે. એ ઉદયમાં જીવ કેવા દુઃખ ભોગવે છે એનું વર્ણન કર્યું છે, અને એ દુઃખને દૂર કરવા માટે એના પોતાના અજ્ઞાનથી કરેલા મિથ્યા ઉપાય એનું વર્ણન કર્યું છે. અને પછી આ ઉપાય જૂઠો છે, આ ઉપાય જૂઠો છે, આ ઉપાય જૂઠો છે એમ કરીને સાચો ઉપાય બતાવે છે. બહુ સરસ પ્રકરણ છે. ત્રીજો અધિકાર પણ બહુ સરસ, મને તો આજે પણ મહિમા આવતી હતી. એવું આઠ આઠ અધિકાર જે ભૂમિકા સંબંધી લખી શકે એનું ક્ષયોક્ષમ કેટલું, એની પવિત્રતા અને વિશુદ્ધતા કેટલી હશે બોલ. આ ભૂમિકા સંબંધી આઠ અધિકાર લેખ, મંગળાચરણ સંબંધી આઠ અધિકાર લેખા વિચાર કર. જો હવે આપણે થોડોક વિષય આજે ઘણો બધો લેવાનો છે, થોડું યાદ લાગ્યું, આજે પ્રેઝન્ટેશન નથી બની શક્યા, પણ આપણે હું કહીશ તમે એને નોટ કરતા જજો. જો સૌથી પહેલા તો મને આખું પ્રકરણ વાંચ્યું છે ને એટલે વધારે ભૂમિકા નથી બાંધતી. જો એકેન્દ્રીય પર્યાયના દુઃખ પહેલા છે ને, હવે એ પેજ નંબર આવ્યું 64, ત્રીજો અધિકાર પેજ નંબર 64 ઉપર છે, આવશે હમણાં આવશે બરાબર. પર્યાયની અપેક્ષા અને એમાં હવે છે, હવે એ દુઃખોનું પર્યાય અપેક્ષાએ વર્ણન કરીએ છે બરાબર છે. જો હવે શું કે છે, જો હવે એક એક પોઈન્ટ જોજો આમાં આવ્યું. જો હવે આ છે બધા સાથે, આ સંસારમાં આખું પ્રકરણ વાંચ્યું છે કેમ કે આમાં ઘણી બધી વાતો છે. હવે જે આપણે વાક્ય લેવાનું છે ને, અગેન આપણે જે આજે વાક્ય લેવાનું છે, જે બોલ છે, એક માર્ક કર્યું હશે તમે પણ, જેટલા પણ બોલ આપણે લીધા ને, એક્ઝેક્ટલી, વેરી ગુડ અનુજાબેન, જેટલા પણ બોલ આપણે લીધા એ બધા તમે માર્ક કર્યા છે. એ બોલ જે પ્રકરણ છે ને, એ પ્રકરણના એન્ડિંગમાં આવેલા છે. એનો મતલબ શું થયો કે આખું પ્રકરણ વાંચો, ખ્યાલ આવે છે, તો એ બોલનો મર્મ સમજાય. હવે આપણે જે બોલ લેવાનો છે એ બોલ છેલ્લે આવશે. આપણે આખું પ્રકરણ આજે વાંચ્યું છે ને એટલે હું એ બોલ હમણાં નથી વાંચતી, ચલો વાંચી લઉં એટલે તમને ખ્યાલ આવે. હમણાં અહીંયા નહીં ખોલતા, આના પર નહીં ખોલતા, હું વાંચું છું ખાલી એક મિનિટમાં. જો આ સંસારમાં, તમને બધાને ખ્યાલ છે અહીંયા લખેલો પણ છે ને, બહુ પ્રચલિત બોલ છે, પ્રસિદ્ધ બોલ છે, બહુ સરળ છે પણ બહુ માર્મિક છે. આ સંસારમાં જેમ પાષાણને આધાર હોય તો ત્યાં ઘણો કાળ રહે છે. પાષાણ એટલે પથ્થર, આધાર હોય ને ધરતી, ધરતી એ ધરતી હોય, આ ટેબલ ઉપર આ ઘડિયાળ રાખી છે તો આધાર છે ને, તો ઘણો કાળ રહેશે. પણ આ ઘડિયાળ નામ ઉછાળો કોઈ સમજાય છે તો કેટલો સમય રહેશે. બહુ ગજબ છે. આમાંથી તો એટલો બધો વેરાગ્ય આવે, એટલી બધી સરસ વાતો લખી છે અને ઘણું બધું ઇન્ફોર્મેશન છે, ઘણું બધું ઇન્ફોર્મેશન છે. આખું ઇન્ફોર્મેટિવ આખો સબ્જેક્ટ છે. જો આ સંસારમાં જેમ પાષાણને આધાર હોય તો ત્યાં ઘણો કાળ રહે, પણ નિરાધાર આકાશમાં તો કદાચિત કિંચિત માત્ર કાળ રહે. આવ્યું અંડરસ્ટેન્ડિંગ બરાબર. તેમ આ જીવ એકેન્દ્રીય પર્યાયમાં તો ઘણો કાળ રહે, ગજબ છે, પણ અન્ય પર્યાયમાં કદાચિત કિંચિત માત્ર કાળ રહે છે. માટે આ જીવ સંસાર અવસ્થામાં થોડો દુખી છે. શું લખ્યું છે? મહાદુખી છે. આ બોલ છે આપણો. બોલનો એક સામાન્ય અર્થ સમજાયો બધાને? શું આવ્યો અર્થ? શું આવ્યો ગ્રીષ્મા? શું આવ્યો અર્થ? જેમ કોઈ વસ્તુ આધાર હોય ને તો ઘણો કાળ રહી શકે. હવે આ ઘડિયાળ અહીંયા છે તો કેટલો કાળ રહી શકશે બોલો? ઘણો કાળ રહેશે, જ્યાં સુધી હલાવશો નહીં. પરંતુ આને ઉછાળો, બોલને ઉછાળો, પથ્થરને ઉછાળો, તો આકાશમાં કેટલો સમય રહેશે? આના પરથી કેટલું કહેવા માંગે છે થોડો એને ગંભીરતાથી વિચાર કરીએ ને આપણે, તો ખરેખર જ્ઞાન સાથે વૈરાગ્યમય પ્રણતિ એ ખરેખર જીવને અંતર્મુખી થવામાં કોઈ સંયોગ બાધક નહીં થાય. જ્ઞાન સાથે ભીંજાયેલી વૈરાગ્યમય પ્રણતિ. ચલો, એકેન્દ્રીય પર્યાયના દુઃખ. આ સંસારમાં જીવનો, હવે એક એક પોઈન્ટ જોજો બધા, આ સંસારમાં જીવનો ઘણો કાળ તો, હવે ભૂતકાળ, ભૂતકાળ આપણે પ્રેઝન્ટ છે, આખો ભૂતકાળ જુઓ તમે, અનંતકાળ, ભૂત તમને બધાને ખબર છે ને, જે ભૂતકાળ ગયો એના કરતા અનંત ગુણો વધારે ભવિષ્યકાળ છે બરાબર છે. જો આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રીય પર્યાયમાં જ જાય છે, એટલે સ્થાવર પર્યાય. જીવના બે વેચાય, જો નિશ્ચય સ્વરૂપને તો આ કોઈ ભેદ અડતા નથી. જીવ એકેન્દ્રિય નથી, જીવ સ્થાવર નથી, જીવ ત્રસ્ત નથી, જીવ બે ઇન્દ્રિય નથી, જીવ ઇન્દ્રિય વાળો અને શરીર વાળો નથી. પરંતુ જીવને ભૂલીને, શુદ્ધાત્મા ને ભૂલી ને, અતિન્દ્રિય આત્મા ને ભૂલી ને, મૂળ તત્વ ને ભૂલી ને, મૂળ સ્વરૂપ ને ભૂલી ને, કારણ પરમાત્મા ને ભૂલી ને, આજે સવાલ આવ્યો ને ધ્યેય તત્વ ને ભૂલી ને, આ એક એક પર્યાય માં જીવ અનંતકાળ જન્મ મરણ કરી રહ્યો, અનંતકાળ થી જન્મ મરણ, અનંત જન્મ મરણ કરી રહ્યો. બરાબર એટલું સમજાય છે? તો વ્યવહાર અપેક્ષા જીવના કેટલા બેચ છે ફટાફટ એક વાર ચાર્ટ મને કહી દો તો તમને આમાં ઈઝી પડશે. બે, સંસારી અને મુક્ત, શુદ્ધ મુક્ત, સંસારી અને મુક્ત. શુદ્ધ નહીં બોલો, મુક્ત બોલો, મુક્ત, કારણ કે મુક્ત મારી અંતર ને શુદ્ધ આવશે. સંસારી અને મુક્ત, સંસારી માં બે ભેદ છે ને, સ્થાવર અને ત્રસ્ત. સ્થાવર ના, વેરી ગુડ, બોલતા જાઓ. સ્થાવર ના પાંચ ભેદ છે, કયા કયા? પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ, વનસ્પતિ. વનસ્પતિ છેલ્લે બોલજો, કારણ કે પાછું એનું બાયફર્કેશન છે. પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ, વનસ્પતિ. બરાબર છે? એક થોડું યાદ રાખતા જજો, યંગસ્ટર્સ ને બધાને યાદ રહેશે. પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ, વનસ્પતિ, આ બધાના સૂક્ષ્મ અને બાદર ભેદ છે. ચલો એને છોડી દો, હમણાં હું ડિટેલમાં નથી જતી. વનસ્પતિમાં આવો તો વનસ્પતિના બે ભેદ છે, સાધારણ અને પ્રત્યેક. પ્રત્યેકના બે ભેદ છે, અપ્રતિષ્ઠિત પ્રત્યેક અને સ્વપ્રતિષ્ઠિત પ્રત્યેક. ના યાદ રહે તો કઈ ચિંતા નહીં કરતા, આપણે આમાંથી ખાલી શું સમજવાનું છે. આ થઈ ગયો એકેન્દ્રિય, એ આપણે હમણાં જોઈએ છે, અને પછી એકેન્દ્રિય પછી આવશે ત્રસ, સ્થાવર અને ત્રસ. તો ત્રસમાં વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય, એટલે બે ઇન્દ્રિય થી ત્રસ ચાલુ થશે. ત્રસ પર્યાય બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌ ઇન્દ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય, સંમી અસંમી, એ પંચેન્દ્રિય ના ભેદ. આ બધા ભેદ શેમાં છે? આ બધા ભેદ છે તિર્યંચ ગતિમાં. દેવ, નારકી અને મનુષ્ય, દેવ, નારકી અને મનુષ્ય, આ બધા નિયમથી સંમી પંચેન્દ્રિય છે. મનુષ્યમાં સમૂર્છન હોય તો પણ અને ગર્ભ જ તો છે જ, પરંતુ દેવ, નારકી, મનુષ્ય બધા સંમી પંચેન્દ્રિય છે. આટલું એકદમ ક્લિયર થઈ ગયું? હવે આમાંથી આપણે એક જ લેવાનું છે આજે, તો કારણ કે આપણો બોલ એ એકને લઈને છે. તો એકેન્દ્રિય ને પિક કરો, બે ઇન્દ્રિય એટલે ત્રસ પર્યાય થી આગળ જે પણ બે છે એને છોડી દો. હા, એકેન્દ્રિય એટલે તિર્યંચ ગતિના દુઃખની વાત કરવાની છે, કારણ કે આ એકેન્દ્રિય નો ભેદ તિર્યંચમાં છે. બરાબર, આટલી આટલી ભૂમિકા બની ગઈ. ચલો આગળ વધીએ. હવે જો આવી વાત, આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ જાય છે. સૌથી વધારે ક્યાં રહ્યા આપણે? એકેન્દ્રિય પર્યાયમાં. હવે એકેન્દ્રિયમાં ઓવરઓલ તમે જોજો, ઓવરઓલ આખો આખો સ્થાવર જોજો. ઓકે, એકેન્દ્રિયમાં આખો સ્થાવર. અહીંયા હોલમાં હમણાં કેટલા કેટલા હશો આપણે? દોઢસો, દોઢસો હશું ને, દોઢસો. હમણાં આ હોલમાં આપણે કેટલા જીવો હશું બોલો? હા, હવે ક્લિક થયું. આ હોલમાં હમણાં 100, 200, 150 કેટલા બોલો? અરે આ હોલમાં એકેન્દ્રિય જીવ ઠસાઠસ ભરેલા છે. એકેન્દ્રિય સૂક્ષ્મ, સૂક્ષ્મ એકેન્દ્રિય, જલકાય, પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિ, સૂક્ષ્મ સૂક્ષ્મ એકેન્દ્રિયના ભેદ તો આખા હોલમાં ટસાટસ ભર, આ હોલમાં નહીં આખા લોકમાં, આખા લોકમાં ટસાટસ ભરેલા. જીવ રાશિની કલ્પના કરો ને તો પણ ખરેખર અંદરથી જીવ ઉભી જાય, કેટલી જીવ રાશિ છે અને એમાંથી આપણે નીકળીને ક્યાં બેઠા છે એની પણ આપણને અગર મહિમા આવે ને તો જીવ અંતર્મુખ થયા વગર રહે. જો આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જાય છે, તેથી અનાદિથી જ તેનું નિત્ય નિગોદમાં રહેવું થાય છે. આ એક એક લાઈન વૈરાગ્યની પુષ્ટિ કરવા વાળી. નાઉ વોટ ઇઝ નિત્ય નિગોદ? નિગોદના કેટલા પ્રકાર છે? હું સાથે સાથે થોડું લેતી જાઉં છું, આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ રીડ. તમને બધાને આના બધા અર્થ સમજાવવા જોઈએ. નિત્ય નિગોદ, નિગોદના બે પ્રકાર છે, ઇત્તર નિત્ય નિગોદ અને ઇત્તર નિગોદ. નિત્ય નિગોદ કોને કહેવાય? નિત્ય નિગોદ કોને કહેવાય? પેલા નિગોદના બે અર્થ સમજાયા. નિગોદ કોનો ભેદ છે? વનસ્પતિમાં સાધારણ અને પ્રત્યેક બે ભેદ કર્યા ને, એમાં સાધારણ ઇઝ નિગોદ. બરાબર છે? હવે એની વાત ચાલુ થઈ. નિગોદના બે પ્રકાર, બે પ્રકાર કયા? બે પ્રકાર મુખ્ય બે પ્રકાર છે. બરાબર, કયા બે પ્રકાર છે? નિત્ય અને ઇત્તર. નિત્ય નિગોદ કોને કહેવાય બોલો બેટા? કોઈને ખબર છે? હાથ ઉપર કરો. નિત્ય નિગોદ કોને કહેવાય? હા બોલો, જલ્દી બોલો. ક્યારે બહાર નથી આવ્યો? વેરી ગુડ. ક્યારે બહાર નથી આવ્યો? ક્યારે બહાર નથી આવ્યો એ બરાબર, આ બરાબર, પરંતુ એ બહાર આવી શકે. એક છે અક્ષય અનંત નિગોદ, અક્ષય અનંત નિગોધ છે જેમાંથી જીવ ક્યારે પણ બહાર આવ્યો નથી ને આવશે ને એવા જીવો છે અનંત એવા જીવો છે કે જે બહાર આવ્યા નથી ને આવશે ને ચલો આ બહુ 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 માર્મિક પ્રકરણ છે નિત્ય નિગોધ સમજાયું કે આજ સુધી આવ્યા નથી પરંતુ છ મહિના આઠ સમયમાં જેટલા પણ જીવો બહાર આવે છે એ બધા નિયમથી નિત્ય નિગોધમાંથી આવે છે બરાબર છે નિત્ય નિગોધમાંથી આવીને બહાર આવ્યા એટલે બહાર આવીને વનસ્પતિના ભેદમાંથી બહાર આવ્યા હવે એની જર્ની ચાલુ થાય તો એ પ્રત્યેક થાય પૃથ્વી કાય અગ્નિ કાય જળ હા સમજાયું પૃથ્વી અગ્નિ જળ વાયુ અને ત્યાંથી નીકળીને પછી બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય આવી ક્યાં હતા નિત્ય નિગોધ એટલે વનસ્પતિના સાધારણ ભેદમાંથી બહાર આવ્યો એવું પણ બન્યું અનંતવાર કે એ વનસ્પતિના સાધારણ ભેદમાંથી બહાર આવીને પ્રત્યેકમાં થયો ગયો અને પ્રત્યેકમાંથી પાછો તો એને કહેવાશે ઇતર નિગોધ સમજાયો ડિફરન્સ એકવાર સુવિધા સમજમાં આવે છે ને એકવાર નિગોધમાંથી બહાર આવ્યો અને કોઈ પણ બીજી પર્યાય ધારણ કરી અને પછી પાછો નિગોધમાં ચાલ્યો ગયો તો એને કહેવાય ઇતર નિગોધ અનંત જીવ નિત્ય નિગોધમાંથી જે આજ સુધી બહાર આવવા જ નથી પણ આવશે આવશે એટલે આવી શકે આવશે એનો ક્રમ આવશે એટલે આવશે બહાર પોઈન્ટ સમજાય છે અનંત કાળ પછી પણ આવે એનો એનો કોઈ ઓલું નથી કેલ્ક્યુલેશન નથી બરાબર અત્યારે સમજાયું ચલો તો નિત્ય નિગોધ સમજાઈ ગયું નિત્ય નિગોધ ઇતર નિગોધ સમજાઈ ગયું આગળ વધીએ નિત્ય નિગોધમાં રહેવું થાય છે ત્યાંથી નીકળવું એવું છે કે જેમ ભાર ગુંજાએ શેકવા નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઉછળી બહાર પડે તેમ ત્યાંથી નીકળી જીભ અન્ય પર્યાય ધારણ કરે તો ત્રસ પર્યાયમાં તો ઘણો જ થોડો કાળ રહે પણ ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત કરે હવે પાછું એકેન્દ્રિય લીધું હવે તમને સમજાય છે ને એકેન્દ્રિય લીધું એટલે આખું સ્થાવરનો આખું કોમ્બિનેશન લઈ લેવા થોડા સમય માટે ત્રસ પર્યાયમાં આવે છે પોઈન્ટ સમજાય છે એક એક પોઈન્ટ હવે અહીંયા ઉદાહરણ શું આપ્યું ઉદાહરણ યંગસ્ટર્સને નહીં સમજાયું હોય પણ બહુ સિમ્પલ એક બહુ મોટું લોયું હોય શું કહેવાય તવો હોય તવો શું કહેવાય ને કડાઈ કડાઈ હિન્દીમાં કહે ને કડાઈ હોય અને એમાં ચણા શેકાતા હોય અને એક ચણો ઉછળીને બહાર આવે એવી રીતના જીવ નિગોધમાંથી બહાર આવે છે અનંત 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 જીવોમાંથી એક જીવ બહાર આવે એક જીવ સિદ્ધ થાય અહીંયાથી એક જીવ બહાર આવે આવી રીતના છે 608 જીવ મોક્ષે જાય અને અહીંયાથી 608 જીવ બહાર આવે ચલો બરાબર તો હવે આટલી વાત સમજાઈ ગઈ હવે શું કીધું ત્રસ પર્યાયમાં તો ઘણો જ થોડો કાળ રહે છે આવું પણ બન્યું કે બે ઇન્દ્રિય ત્રસમાં આવ્યો બે ઇન્દ્રિય બે ઇન્દ્રિયમાં આવ્યો અને પાછો નિગોધમાં ચાલ્યો દુર્લભ લઈ જ્યો ચિંતામણી ત્યો પર્યાય લઈ ત્રસ જેમ ચિંતામણી રત્ન દુર્લભ છે એવી રીતના ત્રસ પર્યાય પ્રાપ્ત કરવી દુર્લભ છે બે ઇન્દ્રિયમાં આવીને એક ઇન્દ્રિયમાં ચાલ્યો જાય નિગોધમાં ચાલ્યો જાય બહુ સરસ છે જે બધી વાત સમજાય છે ને ત્યાં ઇતર નિગોધમાં તો ઘણો કાળ રહે છે બરાબર હવે ક્યાંથી ગયો ત્રસમાંથી ગયો તો હવે ઇતર નિગોધમાં પાછો અગે નિગોધમાં તો ઘણો કાળ રહે છે તથા કેટલોક કાળ આવ્યું હવે એકેન્દ્રિય કેટલોક કાળ પૃથ્વી અપ તેજ વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં રહે છે સમજાયું સાધારણમાંથી નીકળીને આ એકેન્દ્રિય પર્યાયમાં ઘણો કાળ રહે છે પણ પોઈન્ટ શું યાદ રાખવાનો છે ત્રસ પર્યાયમાં તો જીવ આવ્યા પછી ઘણો ઓછો કાળ રહે છે કમ્પેરિઝન ટુ એકેન્દ્રિય અને ઇતર નિગોધ સમજાય છે ને બેન કમ્પેરિઝન ટુ ઇતર નિગોધ અને એકેન્દ્રિય ટોટલ ત્રસ પર્યાયનો કાળ તમે અગર માપો તો ઘણો ઓછો કાળ છે હવે એનું આખું ચાર્ટ તમને હમણાં હું કહું છું એ આપણે એક એક કરીને એનો ભેદ પ્રભેદ જોઈએ જો થોડું વાંચીએ પહેલા નિત્ય નિગોધમાંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો આવ્યું ત્યાં ઇતર નિગોધમાં તો ઘણો કાળ રહે છે તથા કેટલોક કાળ પૃથ્વી અપ તેજ વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં રહે છે નિત્યમ ગોદમાંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ, ઉત્કૃષ્ટ એટલે મેક્સિમમ, ઉત્કૃષ્ટ કાળ કઈક અધિક 2000 સાગર જ છે. ત્રસ પર્યાયમાં આવ્યો તો ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કેટલો? અગર કોઈ આવે ત્રસમાં, જે બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે, સમજાય છે, આવીને અગર ત્રસમાં જન્મ લે તો ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? મેક્સિમમ રહે તો 2000 સાગર કુછ અધિક સમય, એને એમ પણ કહેવાય સાધિક 2000 સાગર. આટલી વાત સમજાય બધાને? ખ્યાલ આવે છે? હવે જો આગળ આટલું એક પેરેગ્રાફ આ છે, પછી એક ચાર્ટ બનાવશું આપણે. એ કેન્દ્રીય પર્યાય સ્વયં નિતિન ગોદ માંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કઈક અધિક 2000 સાગર જ છે. સમજાય છે? નિતિનભાઈ શું કહે છે? એ કેન્દ્રીય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ અસંખ્યાત પુદગલ પરાવર્તન માત્ર છે. હવે ટોટલ એકેન્દ્રીય પર્યાય, ત્રસ પર્યાયમાંથી એકેન્દ્રીય પર્યાયમાં ગયો તો એકેન્દ્રીય પર્યાયમાં એટલે પૃથ્વીમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ, જલમાંથી વાયુ, વાયુમાંથી વનસ્પતિ, એમ કરતા કરતા પરિભ્રમણ કરે તો અસંખ્યાત પુદગલ પરાવર્તન માત્ર છે. કેટલા કેટલા કીધા? અસંખ્યાત પુદગલ પરાવર્તન. હવે અસંખ્યાત પુદગલ પરાવર્તન ની સામે 2000 સાગર, સાધિક 2000 સાગર શું છે બોલો? અસંખ્યાત પુદગલ પરાવર્તન. વોટ ઇઝ પુદગલ પરાવર્તન? કોઈને ખબર છે પુદગલ પરાવર્તન શું છે? પુદગલ, પુદગલ કઈ વાંધો નહીં, ગુડ ટ્રાય. જો પાંચ પરાવર્તન છે ને, એમાં પહેલો પરાવર્તન નું નામ શું છે? અનુજાબેન, પાંચ પરાવર્તન માં પહેલું પરાવર્તન, અરે તું જોશથી બોલો ને, દ્રવ્ય પરાવર્તન નું બીજું નામ પુદગલ પરાવર્તન. કઈ વાંધો નહીં, આ બધું જ્ઞાનનો વિષય છે ને, આ કે આપણે રોજ ના માનતા હોઈએ, પણ હવે એકવાર તમે સાંભળશો ને, બહુ બહુ સરસ કહ્યું છે મોક્ષના પ્રકાશક લઈને, એકવાર આ બધા વિષય સાંભળો તો ખરા, વાંચો તો ખરા, બહુ ગજબ ગ્રંથ છે. રુદેશી આમ નામ થોડી સીધા હશે. પુદગલ પરાવર્તન, દ્રવ્ય પરાવર્તન નું બીજું નામ પુદગલ પરાવર્તન, પહેલો પહેલો જ પરાવર્તન. હવે અહીંયા શું કીધું? અસંખ્યાત પુદગલ પરાવર્તન. એકેન્દ્રીય પર્યાયમાં જાય ને તો અસંખ્યાત પુદગલ, આના પછીની લાઈન વાંચશે ને તો પગની નીચેથી જમીન ખસી જશે. એક પુદગલ પરાવર્તન કાળ કેટલો બધો લાંબો છે. હવે અહીંયા તો પેલા શું કીધું? અસંખ્યાત પુદગલ પરાવર્તન. હવે પેલા એક નું કહે છે કે એક પુદગલ પરાવર્તન કેટલો લાંબો છે? જેના અનંતમાં ભાગમાં અનંત સાગર છે. અરે બોલો, સમજાય છે શું કે છે? કિમરી બેન, યુ આર અન્ડરસ્ટેન્ડિંગ ને એવરીથિંગ વોટ ઇઝ હેપનિંગ? શું કહેવા માંગે છે? જો આપણી સાથે શું થયું અનાધિકારથી આપણા, અને આનું એક જ કારણ છે આપણા સ્વભાવને ભૂલીને આપણે આ દુર્દશા. તો હું સાચી કહું, આ પ્રાપ્ત પર્યાયમાં એવા તન્મય ના થઈ જઈએ કે આપણે ભૂલી જઈએ કે ભૂતકાળમાં આપણે કેવા દુઃખ ભોગવ્યા છે, અને આ સ્વરૂપને નહીં ઓળખશે ને તો અનંત કાળ હજી ભવિષ્યનો આપણી સામે છે. કારણ કે આત્મા અનાવી અનંત છે, હું અનાવી અનંત છું. આ સંયોગ છૂટી જશે, આ પર્યાય છૂટી જશે, આ શરીર છૂટી જશે, આ યોની છૂટી જશે, આ ઘર, કુટુંબ, પરિવાર, રૂપિયા, પૈસા, યોની પાછળ 24 કલાક આપણો ઉપયોગ, સમય, શક્તિ, વીર્ય બધું બરબાદ થાય છે. આ બધું ન રહી જશે. હું તમને નથી કહી શકતી, આજે મને બપોરના આખું વાંચતી હતી, શું શું અંદરથી થતું હતું, મને થાય કે શું કરી રહ્યા છે ને, અનંતકાળ શું કર્યું. અસંખ્યાત પુદગલ પરાવર્તન યાદ રહેશે? અસંખ્યાત પુદગલ પરાવર્તન એકેન્દ્રીય પર્યાયમાં પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ, પાછો નિગોદમાં જાય, ઇતર નિગોદ પાછો બહાર આવે, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, સાધારણ, એકેન્દ્રીય, આખા એકેન્દ્રીયમાં પરિભ્રમણ કરે અસંખ્યાત પુદગલ પરાવર્તન. એક પુદગલ પરાવર્તનના અનંતના ભાગમાં અનંત સાગર છે. બોલો, એક પુદગલ પરાવર્તન એનો અનંત ભાગ, અને અનંત ભાગમાં અનંત સાગર, અને એક સાગરમાં કેટલા વર્ષે વિચારી. હા, થોડુંક આવું થવું પણ જોઈએ. તમને ખ્યાલ આવે છે શું કહે છે અહીંયા? એક પુદગલ પરાવર્તન કાળ એટલો બધો લાંબો છે કે જેના અનંતવા ભાગમાં પણ અનંત સાગર હોય છે. માટે આ સંસારની જીવો ઘણો કાળ તો મુખ્યપણે કેન્દ્રીય પર્યાયમાં જ વ્યતીત કરે છે. થઈ એટલી વાત થઈ ગઈ? હવે ચલો 2000 સાગર સાધિક 2000 સાગર કીધું ને ત્રસમાં આવ્યો ત્રસમાં આવ્યો હવે ત્રસમાં આવશે તો કેટલા ઓપ્શન્સ ખુલ્લા છે હવે એકેન્દ્રીય હમણાં બાજુમાં મૂકો પછી પાછી આવશે વાત એકેન્દ્રીયને બાજુમાં મૂકો ચલો હવે મારી સાથે બધા રહેજો મારી પાસે આજે અહીંયા નથી હું તમને ત્યાંથી કહું છું તમે એને રજીસ્ટર્ડ કરજો ત્રસ ત્રસ ક્યાંથી ચાલુ થશે બે ઇન્દ્રિય તિર્યંશમાં લો પહેલા તો બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચૌ ઇન્દ્રિય પંચેન્દ્રિય સંયમી અસંયમી દેવ મનુષ્ય નારકી ધીસ ટોટલ ઇઝ ત્રસ બરાબર છે હવે આપણે એને ફિટ કરવાનું છે દેહ ઉત્કૃષ્ટ રહે તો કેવી રીતે આમાં કાળ વ્યતીત કરે છે એની થોડીક આપણે ચર્ચા કરીએ ઘણા બધાને ખ્યાલ છે 2000 સાગર માં સૌથી પહેલા લો દેવ અને નારકી ના ભાવ મનુષ્ય તિર્યંશ ને એક બાજુ મૂકો દેવ અને નારકી તો દેવમાં અગર જશે ને જન્મ લેશે ને દેવમાં દેવ મરીને દેવ તો ના થાય એક વાર દેવમાં ગયો ત્યાંથી મયરો અને પછી મનુષ્ય કે તિર્યંશ થયો ત્યાંથી પાછો નરકમાં જઈ શકે પરિભ્રમણ કરતો પાછો દેવ થાય પાછો પરિભ્રમણ કરે દેવ થાય પાછો પરિભ્રમણ કરે દેવ થાય પાછો પરિભ્રમણ કરે દેવ થાય તો 2000 સાગર કુચ અધિક સમયમાંથી દેવ ગતિમાં કેટલો સમય વ્યતીત કરે કેટલો સમય એમાં ઘણા બધા ભાવ હોઈ શકે કેટલો સમય ફ્રોમ 2000 સાગર કુચ અધિક સાધિક 2000 સાગર માંથી 1260 1260 સાગર 1260 સાગર દેવ ગતિમાં વ્યતીત કરે છે થોડું યાદ રાખજો એટલે જ મેં આજે પ્રેઝન્ટેશન નથી બનાવ્યું યાદ રાખો બધા 1260 સાગર દેવમાં ઓલ એટલે આવજા કારણ કે ઉત્કૃષ્ટ આયુ કેટલું છે દેવનો બોલો ઉત્કૃષ્ટ આયુ કેટલું છે 33 થોડી લાગવું પડે છે 33 સાગર વાળા તો એક બહુ તારી હોય અજ્ઞાની મિત્યાદ્રષ્ટિ જીવ 31 સાગર સુધી જશે આ તો મિત્યાદ્રષ્ટિ જીવનું પરિભ્રમણ છે ને તો 31 સાગર ઉત્કૃષ્ટ આયુ ફોર અજ્ઞાની મિત્યાદ્રષ્ટિ જીવ આયુ અન્ડરસ્ટેન્ડિંગ ખ્યાલ આવે છે તો 31 સાગર સુધીનું ઉત્કૃષ્ટ આયુ છે એક વાર જશે તો ગ્રેવિક છે ને નવ ગ્રેવિક એ કઈક 21 થી ચાલુ થાય છે ને એડ થતા થતા 31 સાગર નવ ગ્રેવિક ની ઉપર તો બધા સમ્યક દ્રષ્ટિ છે નવ ગ્રેવિક ની ઉપર બધા સમ્યક દ્રષ્ટિ છે આટલું સમજાય છે બધાને ખ્યાલ આવે છે તો આ વાત શું આવી 1260 સાગર ક્યાં ગયા દેવ ગતિમાં બરાબર છે છેલ્લે રિવાઇઝ કરશું એકાદ જણ ઉભા થઈને બોલજો તો મને ગમશે આ ચાર્ટ આટલું ચાર્ટ બરાબર છે ખ્યાલ આવે છે ચલો હવે બીજો નારકી દેવ થઈ ગયું ને નારકીનો ભાવ નારકી કાળ ભાવ નહીં કાળ આપણે કાળ જોઈએ છે 2000 સાગર કુછ અધિક સમય તો નારકીમાં જશે એનો કાળ વ્યતીત થશે આ કરો 1260 માઇનસ 2000 કરો 740 સાગર જશે નરકમાં તમે કહેશો 2000 તો પતી ગયા કુછ અધિક છે ને જે આપણે થોડું લાઇટલી લઈએ છીએ પણ ખરેખર આ એટલો બધો ગંભીર વિષય છે આપણી પ્રણતિમાં એટલો બધો અંદરથી વૈરાગ આવ્યો છે કે આવા કેટલી વાર 2000 સાગરના કાળ પણ આપણે પૂરા થયા કેટલી વાર આપણે ત્રસમાં આવીને પાછા સ્થાવરમાં એકેન્દ્રિયમાં ઇતર નિગોદમાં ચાલ્યા પણ ખ્યાલમાં આવે છે તો કેટલા થયા બોલો જલ્દી શું થયું 1260 સાગર અને 740 સાગર તો પૂરું થઈ ગયું શું પૂરું થઈ ગયું 2000 સાગર તો પૂરા થઈ ગયા દેવ અને નારકીમાં જો એક વાત કહું તમને મિથ્યાત્વે પ્રતિજ્ઞા લીધી છે આ જીવને ચાર ગતિમાંથી બહાર નહીં જવા દઉં અને કશાએ પ્રતિજ્ઞા લીધી છે ચાર ગતિમાં પરિભ્રમણ કરાવે સમજાય છે બે વાત કશાએ શું પ્રતિજ્ઞા લીધી શુભ ભાવ કરશે તો દેવ અશુભ કરશે તો નરક તીવ્ર કરશે તો નરક મંદ કરશે તો તિર્યંશ તીવ્ર શુભ કરશે તો દેવ મધ્યમ કરશે તો મનુષ્ય કશાય જીવને ચાર ગતિમાં પરિભ્રમણ કરાવે છે અને મિથ્યાત્વ જીવને ચાર ગતિમાંથી બહાર નથી જવા હવે બોલો તમે વિચાર કરો અનાદિકાળથી આ મિથ્યાત્વ જીવનો મહાશત્રુ છે કે નહીં પોતાના સ્વભાવથી એને દૂર રાખ્યો છે જીવને જે પર્યાયમાં જાય એ પર્યાય પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ જાય જે સહયોગ મળે એ સહયોગમાં એકત્વ મમત્વ કરતી તો ભોગતી તો બુદ્ધિ. અહીંયાથી આ છૂટશે ને, આ બધું છૂટશે ને, આ શરીર સહયોગ જે પણ ઘર કુટુંબ પરિવાર આ છૂટશે અને અહીંયાથી દેવમાં જશું ને તો ત્યાં જે દેવી વિમાન તે પતી ગયું, એ મિથ્યાત્વ નું ભૂત ત્યાં ચાલુ થઈ જશે. ઓહો આ હું, હવે આ હું, હવે આ મારા, હવે આ વિમાન માર્ગ ભૂલી ગયા, અહીંયાનું બધું ભૂલી ગયા. તમે વિચાર તો કરો, શું વ્યવસ્થા છે, વિચાર કરો. મિથ્યાત્વ શું આપણને ખેલ ખીલાવે છે ને રખડાવે છે. આ ભૂલી ગયા, અત્યારે રહી ગયા અહીંયા માટી, આના સાથેના સહયોગ બધા અહીંયા રહી ગયા, પતી ગયું, ઓવર ફિનિશ. અને અહીંયા હતા ત્યારે ધીસ, ઓનલી ધીસ, અહીંયા હતા તો ઓનલી ધીસ. અને અહીંયાથી નીકળ્યા અને મને એમ કહો કે આ બધું ભેગું કરવામાં 50, 60, 70, 80 વર્ષ છૂટવામાં. અને અહીંયાથી બીજી ગતિમાં જતા મેક્સિમમ 4 સમયમાં તો અહીંયાથી બધો સંબંધ તૂટી ગયો. બોલો, આ બે દીકરી આવશે ને તમારી ત્યાં, હું યુ વિટાબેન, હું યુ. અને અવધિ જ્યાંથી ખબર પડી જાય તો એ શું થશે? બોલો, શું કહું? મને એમ થાય, હું સાચા આશીર્વાદ એમ થાય કે શું કહું, કેવી રીતે કહું, કેવી રીતે સામે મૂકું વાત, કે ખરેખર આપણને અંદરથી થવું જોઈએ કે બસ થાવ, હવે આ સંસારથી બસ, હવે આ પરિભ્રમણ ના પચખાણ લો. પચખાણ લેવા હોય, પ્રતિજ્ઞા લેવી હોય તો આ પરિભ્રમણ ના કરવું, એવા પચખાણ લો પ્રભુ, એવી પ્રતિજ્ઞા લો, એવો નિયમ લો કે હવે આ આત્માને, કૃપાળુદે કીધું ને, જે પરિભ્રમણ થઈ ગયું એ થઈ ગયું, હવે આત્માને પરિભ્રમણ ના હોય. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગીવ યુ ઓની ઇન્ફોર્મેશન, મારે કઈ આંકડા નથી કહેવા તમને, ઠીક છે? આ તો આપણે કરીએ છીએ કારણ કે આપણને ખ્યાલ આવે કે આચાર્ય બધું લખ્યું છે. પણ આ સાંભળીને શું થયું છે? અરે વાહ, સરસ, આજે નવો પ્રમેય જાણવા મળ્યો, આ બધું તો ખબર નહોતી, ખબર નહોતી નહીં. આ બધું ભોગી આવ્યો છે, ખબર નથી શું ભોગી આવ્યો છે. આ એક એક નો પરિચય કરી આવ્યો છે, શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધન ની કથા, એક એક નો પરિચય કરી આવ્યો છે. કોક્રોચ કેટલી વાર બન્યો, વાંદો કેટલી વાર બન્યો, ગધેડો કેટલી વાર બન્યો, માખી કેટલી વાર બન્યો, મચ્છર કેટલી વાર બન્યો, બોલો. એક એક પર્યાયમાં અનંત વાર ગયો છે. આપણને બહુ ઇઝીલી છે અનંતકાળથી પરિભ્રમણ, અનંતકાળથી પરિભ્રમણ, અનંતકાળ આપણને કોઈ અહેસાસ છે? હું તમને સાચી કહું, અન્યથા નહીં લેતા, સમજો, આ સાધન ન હોત ને તો સમ્યક દર્શન આ કાળમાં બહુ સહેલું થઈ ગયું. સમજી ગયું શું કહેવા માંગુ? ટોટલ ઉપયોગ આ સાધન સૂચી લે છે, ટોટલ ઉપયોગ. બોલો, પરિગ્રહ કેટલા પ્રકારના? 24 છે ને? ના, પરિગ્રહ કેટલા પ્રકારના? 25. આ 25 નો બોલો, ઘર કુટુંબ પરિવાર વગર ચાલશે? ઠીક છે, તમે હા જાઓ 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 જાઓ, પણ આ વગર નહીં ચાલ. આમ સોફામાં ગરીએ જાય ને, ક્યાં ગયો, હે ભગવાન, અને ખોવાઈ જાય તો મારું તો બધું આમાં હતું, તારું બધું આમાં હતું, નાના તારું બધું આમાં હતું. સમજાય છે, ખ્યાલ આવે છે? કુછ અધિક સમયનું કેલ્ક્યુલેશન આપો મને, ચલો બોલો બોલો જલ્દી, આ બધું તો ખ્યાલ હોવું જોઈએ. બોલો જલ્દી, કુછ અધિક સમય, કયા બે બહુ રહ્યા, કઈ બે ગતિ રહી? મનુષ્ય અને તિર્યંશ, મનુષ્ય નો મનુષ્ય, મનુષ્યના બે ભેદ કરો, સમૂર્છન અને ગર્ભજ, સમૂર્છન અને ગર્ભજ. સમૂર્છન મનુષ્ય, મેં સવારે કીધું ને, સ્ત્રીઓના શરીરમાં ઉત્પન્ન થાય અને બહુ અલ્પ આયુષ હોય, એક શ્વાસના 18મે વાગે જન્મ મરણ કરે, એ સમૂર્છન મનુષ્યના અસંગ. આ 2000 સાગરની વાત ચાલે, સમજાય છે ને? 2000 સાગરમાં સમૂર્છન મનુષ્યના અસંખ્યાત ભોગ કરે છે, અસંખ્યાત ભોગ. વોટ ઇઝ ધ લાભ, શું ફાયદો? જે આયુષ્ય જેટલું ઓછું છે, સમની પંચેન્દ્રિય છે, બોલો, અસંખ્યાત ભોગ સમૂર્છન મનુષ્યના થઈ જાય. આ કુછ અધિક સમયની વાત કરું છું, બોલો, આ કુછ અધિક સમયમાં પણ અસંખ્યાત ભોગ થઈ જાય, પણ ઇટ ઇઝ વેરી ફાસ્ટ કારણ કે આયુષ્ય બહુ ઓછું છે. ચલો ઠીક છે, ગર્ભજ મનુષ્ય, ગર્ભજ મનુષ્યના કેટલા ભાવ થાય? બહુ આ બધી ગડબડ છે ને, ગર્ભજ મનુષ્યના કેટલા ભાવ થાય? ચલો કઈ વાંધો નહીં, બધું ક્લિયર. અમને પણ આપણે કહે ને, ઉજ્વલાબેન આદિના સમાગમમાં બધું ક્લિયર થયું, બહુ બધા બધું ઊંધું હતું. ચલો બોલો બોલો, શું પ્રશ્ન હતો મારો? ગર્ભજ મનુષ્યના કેટલા ભાવ 2000 સાગરમાં, કુછ અધિક સમયમાં? 2000 તો પતી ગયા, 2000 તો પતી ગયા ને, દેવ અને નારકીમાં. કુછ અધિક સમયની વાત ચાલે, ગર્ભજ મનુષ્ય, સમૂર્છન મનુષ્ય કેટલા? અસંખ્યાત. ગર્ભજ મનુષ્ય સંખ્યાત, ધીરે ધીરે કરો, સંખ્યાત, સંખ્યાત. હવે સંખ્યાત ભવ એ ગર્ભજ મનુષ્યના કરે છે, સંખ્યાત, કાઉન્ટેબલ, બરાબર છે? હવે ગર્ભજ મનુષ્યમાં એક વાત આવે છે,
કે 48 ભવ કરે છે એ વાત આવે છે ને બધાએ સાંભળી છે ને કે 48 ભવ કરે છે ચલો આનું થોડું ક્લિયર કરું છું સાંભળજો થોડુંક સમજવાની કોશિશ કરજો 48 ભવ કેવી રીતે થાય છે 48 ભવ થશે કન્ટિન્યુઅસ પહેલા એ જે સંખ્યાત મનુષ્ય કીધા ને એ તો દેવમાંથી મનુષ્ય થાય મનુષ્યમાંથી તિર્યંશ એવી રીતે છૂટા છૂટા પણ 48 ભવની વાત આવે છે એ કન્ટિન્યુઅસલી મનુષ્ય મરીને મનુષ્ય થાય તે કન્ટિન્યુઅસલી 48 વાર ગર્ભ જ મનુષ્ય થઈ શકે હા સમજાય છે આટલું બોલીએ સમજાયું કોને ના સમજાયું હાથ ઉપર કરો અરે વાહ બધાને સમજાયું વેરી ગુડ 40 એ બહુ સિમ્પલ છે એમાં કઈ હાર નથી 48 વાર ગર્ભ જ મનુષ્ય થયો હવે આનું કેલ્ક્યુલેશન સમજો 48 વાર કેવી રીતે થશે પહેલી વાત તો આ 48 વાર લગાત આપ પણ આપણો અનંત વાર કર્યા બોલો આ પણ અનંત વાર કર્યા હવે બોલ સાંભળજો ધ્યાનથી 1 કોટી પૂર્વનું આયુષ્ય લઈને એ જન્મ્યો મનુષ્ય તરીકે ક્યાં જન્મ છે 1 કોટી પૂર્વનું આયુષ્ય અરે વિદેશિત્ર બહુ ગુણમાં તો પલ્યનું આયુષ્ય છે 1 કોટી પૂર્વ કહું છું પલ્ય નહીં પૂર્વ પૂર્વ અલગ પલ્ય અલગ સાગર અલગ બહુ ગુણનું ઉત્કૃષ્ટ આયુષ્ય અરે સોરી વિદેશિત્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય ને 1 કોટી પૂર્વ સાંભળજો 1 કોટી પૂર્વનું ઉત્કૃષ્ટ ભગવાન ને હમણાં લઈ લો સામાન્ય મનુષ્યની વાત કરું છું આ તો 48 ભવ છે ને મનુષ્ય મરીને મનુષ્ય સમજાય છે સમ્યકભાઈ મનુષ્ય મરીને મનુષ્ય 1 કોટી પૂર્વનો પહેલો ભવ થયો મરીને પાછો 1 કોટી પૂર્વનો બીજો ભવ 1 કોટી પૂર્વનો બીજો ભવ મનુષ્યનો ત્રીજો ભવ મનુષ્યનો એમ લગાતાર કરશે મનુષ્યના 1 કોટી પૂર્વના ભવ કરશે 24 લગાતાર કરશે 24 પછી વચ્ચે 1 ભવ થશે સમૂર્છન મનુષ્યનો એના પછી કન્ટિન્યુઅસલી 23 ભવ થશે 1 કોટી પૂર્વ સહિત એ મનુષ્ય થશે કેટલા થઈ ગયા સમૂર્છન ને કાઢી નાખો તો 24 થયા અને પછી 23 થયા આ 24 અને 23 ની વાત કેમ કરી કારણ કે લાસ્ટ જે 48 ભવ હશે એ 48 ભવ એ જીવ કરશે 48 ભવ છેલ્લો કરશે ને એ કરશે ભોગભૂમિનો 3 પલ્યનું આયુષ્ય લઈને હું બોલું છું પાછું મને ખબર છે વિષય થોડો નવો છે અચ્છા આ જે 48 ભવ થયા ને શું કર્યું આપણે 24 24 બરાબર છે એનું ડિવિઝન કર્યું પણ આ 24 24 કેવી રીતના થશે પહેલા તો 48 ને ડિવાઈડ કરો 8 પુરુષ 8 સ્ત્રી 8 નપુંસક એ રીતે 48 8 વાર સ્ત્રી બનશે 8 વાર પુરુષ બનશે 8 વાર નપુંસક બનશે અને પણ એ 48 ભવ 8 8 8 સ્ત્રી પુરુષ નપુંસક ના એ કરશે છેલ્લો છોડી દો વચ્ચે એક સમૂર્છન નો છોડી દો તો બીજા જે ભવ કરશે એ બધા 1 કોટી પૂર્વના આયુષ્ય ના કરશે વિદેશેત્રમાં નપુંસક પણ કર્મભૂમિ છે ને નપુંસક પુરુષ સ્ત્રી 24 ભવ કર્યા ઇટ કેન બી ધ કોમ્બિનેશન ઓફ 8 વાર કન્ટિન્યુઅસલી પુરુષ થઈ શકે ઇટ કેન બી ધ કોમ્બિનેશન ઓફ 8 વાર પુરુષમાં 4 વાર પુરુષ થયો પછી 1 વાર સ્ત્રી થયો સ્ત્રી થયા પછી નપુંસક નપુંસકના 3 કર્યા સ્ત્રીના 2 કર્યા પુરુષના એની કોમ્બિનેશન ઇઝ પોસિબલ એન્ડ ધીસ ઇઝ ઓલ્સો પોસિબલ 8 વાર મનુષ્ય અરે સોરી 8 વાર પુરુષ 8 વાર સ્ટ્રી 8 વાર હમણાં જે ટ્યુઝડે ના ચાલે છે ને ગુરુદેશ ની ચાલ્યું ને એમાં પણ આ બધી વાત ગુરુદેશીના 6 દાડાના પ્રવચનમાં પણ આવી હતી પહેલા કે બીજા કે ત્રીજા પ્રવચન ગુરુદેશે બધું સિદ્ધ કર્યું તમને એનો રેફરન્સ પણ આપી દઈશ આટલું સમજાયું તો 24 ભવ થઈ ગયા પુરુષ સ્ત્રી નપુંસકના વચ્ચે 1 ભવ કરશે સમૂર્છન નિયમથી પાછા કરશે 23 ભવ 1 કોટી પૂર્વના અને છેલ્લો હવે છેલ્લો તમે પૂછો છેલ્લો ભવ કેમ કરશે એ ભોગભૂમિનો કારણ કે ભોગભૂમિનો મનુષ્ય મરીને મનુષ્ય ના થાય ભોગભૂમિના મનુષ્ય અને તિર્યંશ મરીને દેવ થાય એટલે છેલ્લો ભવ થશે એ ભોગભૂમિનો મનુષ્ય આટલું સમજાયું તો આ રીતે આપણે 2000 સાગર कुछ अधिक समय में कुछ समझाई से आजे के कठिन पड़े छे। कई वांधो नहीं, थोड़ो ईश्वर पहली बार सांभता हो तो कदाच कठिन पन पड़े, पर आमा तमने कई प्रश्न हो तो पूछो। अरे ये तो आपने कीधु ने संख्यातवार तो गर्भज मनुष्य थे ने, तो संख्यातवार गर्भज मनुष्य ए अहिया थई शके एरावत क्षेत्र में, भरत क्षेत्र में, विदेश क्षेत्र में, भोग भूमि में, गमे त्या थई शके। संख्यात मनुष्य नु कैलक्युलेशन अलग छे। आ तो जे आपणे आवे छे ने 48 वार मनुष्य भाव धारण करे छे, हुं एनु तमने एक्सप्लेनेशन आपुं छुं। कंटीन्युअसली मनुष्यमांथी मनुष्य मन, तमने आ तो खबर छे ने बधाने, मनुष्यमांथी जीव चारे गतिमां जई शके, मनुष्यमांथी मनुष्य थई शके ने, देवमांथी देव ना थई शके, नारकीमांथी नारकी ना थई शके, मनुष्यमांथी मनुष्य थई शके, देव नारकी तिर्यंश अने मनुष्यमांथी मोक्ष पण जई शके। समझाय छे? ए तो भूली जईए छे आपणे। मोक्ष क्यांथी जई शके बोलो मनुष्य? तो संख्यात जे गर्भज मनुष्य कर्या एमां अहींया जन्मे, विदेश क्षेत्र में जन्मे, एरावत में जन्मे, पहला बीजा तीजा काल में जन्मे, छठा काल में जन्मे, चौथा काल में जन्मे। पॉइंट ख्याल में आए छे? अहींयाथी बधाने क्या जवुं छे? अहींयाथी तो मोक्ष नथी, अहींयाथी बधाने क्या जवुं छे बोलो? घणा कहे विदेह क्षेत्र, तमने खबर छे विदेह क्षेत्र में, अरे सांभळो तो, विदेह क्षेत्र में अधिकतर क्षेत्र तो म्लेच्छ खंड छे। बोलो, आर्य खंड करता 5 गुणा वधारे तो विदेह क्षेत्र में म्लेच्छ खंड छे, जेमां धर्म नो नामो निशान नथी। 5 विदेह छे के नहीं अधिद्वीप में? तमे कहो बेन आजे तमने शू थई गयु छे, शू लईने बेसी गया छो? ममताबेन क्या गया? ममताबेन नथी? ओ बोलो, 5 विदेह छे के नहीं अधिद्वीप में? अरे बोलो, आपने बोले छे ना अर्घ में 5 भरत, 5 ऐरावत, 5 विदेह संबंधी 30-24 ना, बराबर छे के नहीं? तो 5 विदेह छे के नहीं? 5 विदेह छे, 5 विदेह अधिद्वीप में, 5 विदेह छे, एमां तमे गणतरी करो तो 800 तो म्लेच्छ खंड छे। 800 म्लेच्छ खंड छे बोलो, અને 25 મ્લેચ્છખંડ ભરતમાં ને 25 મ્લેચ્છખંડ એરાવતમાં, 850 તો મ્લેચ્છખંડ છે। એની સામે આર્યખંડ તમે ગણતરી કરશો તો 170 આર્યખંડ છે। 5 અને 5 છોડી દો તો 160 આર્યખંડ વિદેહ ક્ષેત્રમાં છે। બોલો, 800 ની સામે 160। હવે ભાવ પરાવર્તન, ભવ પરાવર્તન કરો ને, ભવ પરાવર્તન, તો બોલો ભવ પરાવર્તનમાં, ક્ષેત્ર પરાવર્તનમાં બોલો ક્યાં જન્મ લેવાની પોસિબિલિટી વધારે છે? આર્યખંડમાં કે મ્લેચ્છખંડમાં? મને ખબર છે થોડો વિષય ઇન્ફોર્મેટિવ છે, જ્ઞાન પ્રદાન છે, પણ પણ સાંભળશો તો ખ્યાલ આવશે કે આચાર્યો આ બધું લખ્યું છે। આ બધા રેફરન્સીસ લબ્ધિસાર, ગોમટસાર, જીવકાન, કર્મકાંડના છે। આ ટોરેમેટી સાહેબે બધું આપ્યું છે। ક્યાં આવ્યા આપણે? ચલો જલ્દી ક્યાં આવ્યા? તમને ખ્યાલ તો આવે છે ને? સમજાય તો છે ને? ઓહો, 2000 સાગર કુછ અધિક સમય, અને એમાં ક્યાં આવ્યા આપણે? કુછ અધિક સમયમાં એમાં ક્યાં આવ્યા આપણે? મનુષ્ય। મનુષ્યમાં શું જોયું? સમૂર્છન, કેટલા સમૂર્છનના? અસંખ્યાત, અને પછી જે ગર્ભ છે સંખ્યાત, અને છેલ્લે આપણે શું કર્યું? 48 ભાવ। આટલું તો બધાને ખ્યાલ આવી ગયો। દરેક જીવ કરે એટલે અનંતવાર કર્યા છે ભાઈ, હવે અનંતવાર જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે। તો આ બધું શુદ્ર ભાવની વાત કરી આપણે, 66,336 ભાવની વાત કરી હતી, એ શુદ્ર ભાવે અનંતવાર કર્યા છે, આ બધા ભાવે અનંતવાર કર્યા છે, આ રીતે અનંતવાર જન્મ મરણ કર્યા છે। કાંઈ કહું ને, આત્માને ઓળખ્યા વગર ને આત્માને જાણ્યા વગર કાંઈ બાકી નથી રહેતું। ભવ વન મે જી ભર ભૂમ ચુકા, કણ કણ કો જી ભર ભર। હજી કહું છું, બહુ ઇઝીલી બોલી છે, અનંત કાળ ગયો, અનંત કાળ, અનંત કાળ એટલે કેટલો કાળ ગયો એનો ભાવ બાસન અહીંયા ટોડેમોજી સાફ કરાવે છે, સમજજો જરા। ચલો હવે તિર્યંશ માં આવી જાય, થઈ ગયું, આ થઈ ગયું એકદમ પ્રોપર તિર્યંશ। બોલો તિર્યંશ માં ક્યાંથી લેવાનું? ત્રસ્તર્યાય છે ને, એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય આદિ પંચેન્દ્રિય સંની અને અસંની માં એ તિર્યંશ ના અસંખ્યાત ભવ કરે છે। એ કુછ અધિક સમય માં તિર્યંશ ના અસંખ્યાત ભવ કરે છે, 2 ઇન્દ્રિયથી લઈને
હવે મને કોઈને એક વાત, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય થઈ ગયો તિર્યંશમાં, પણ મન રહિત નિપટ અજ્ઞાન, મન રહિત અજ્ઞાની રહ્યો. કારણ કે મન નથી તો ત્યાં એ જીવ પાંચ ઇન્દ્રિય રૂપ તિર્યંશ થઈ ગયો તો પણ એ જીવને ત્યાં સમ્યક દર્શનનો, ભોજ વિજ્ઞાનનો, તત્વ વિચારનો, તત્વ નિર્ણયનો, આત્માની અનુભૂતિનો, સ્વપરની જાણકારીનો, સમજવાનો કોઈ અવકાશ નથી. થોડું હાર્ડ પડ્યું હશે, પણ આમાં હાર્ડ જેવું તો કાંઈ છે નહીં. જેટલું બને એટલું સિમ્પલ કરીને તમારી સામે વાત મૂકી છે. અહીંયા વાત આવી ને 2000 સાગર કુચ અધિક સમય, તો આપણે એનું ખાલી બાયફર્કેશન કર્યું. ચલો એક વાર બોલશું સાથે ચાર્ટ. 2000 સાગરમાં દેવ, 1260 સાગર, 1260 સાગર તો દેવ ગતિમાં વ્યક્ત. તમે સમજો ને ક્રોધનો ભાવ કેટલો સમય રહે. તમે પૂછો ને પ્રશ્ન કે દેવના વધારે કેમ, નરકના ઓછા કેમ? કારણ કે જીવ વધારે શુભ ભાવમાં મન કશાય મરે. આખા દિવસમાં ક્રોધ કશાય, આપણે કહે ને તીવ્ર પાપ ભાવ કેટલો સમય રહે? નોર્મલ તમને સમજાય છે. હજી ને મારે ઘણી બધી બીજી વાત પ્રયોજનભૂત કરવી છે, એ કરશું આપણે, પરંતુ આજે તો આપણે થોડુંક આ બધું મેચ જોયું, જેથી આ યંગસ્ટર્સને પણ ખ્યાલ આવે કે આચાર્યો કેટલું બધું લખ્યું છે. આપણે તો કેટલા પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ ગયા છે. મને એ કહો તમે, ચલો એક વાત કહી દઉં તમને, એકેન્દ્રીય પર્યાયમાં છે, નિગોધમાં છે જીવ, નિગોધમાં, નિગોધમાં. આમાંથી જ વાત છે ને, તો તમને આના જ શબ્દો સમજાશે. જો ત્યાં ઇતર નિગોધ થઈ ગયા, ઉત્કૃષ્ટ કાળ રહે તો આ બધી વાત થઈ ગઈ ને. એકેન્દ્રીય જીવને, હા જો હવે આ મારે જે કેવું છે પહેલા વાંચું છું એટલે તમને એનું આ મળે પ્રમાણ. એકેન્દ્રીય જીવને, હવે એકેન્દ્રીય જીવની કથા ચાલુ થાય છે. હવે 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 ત્રસમાંથી પાછા આવી જાઓ. ઓકે, સમજાઈ ગયું? કારણ કે ત્રસની યાત્રા આપણે જોઈ. હવે જો એકેન્દ્રીય જીવને જ્ઞાન દર્શનની શક્તિ ચિંચિત માત્ર જ હોય છે. બધા એકેન્દ્રીય જીવનો જ્ઞાનનો ગાઢ અક્ષરનો અનંત ભાગ છે. ખાલી નિગોધ નહીં, બધા એકેન્દ્રીય, બધા એકેન્દ્રીય જીવનો જ્ઞાનનો ગાઢ અક્ષરનો અનંત ભાગ. તમે કેટલી વસ્તુ સામે રાખશો? જ્ઞાન દર્શન વીર્ય વચ્ચે રાખો, શ્રદ્ધા અને ચારિત્ર. આ સાઈડ શ્રદ્ધા રાખો, આ સાઈડ ચારિત્ર રાખો. આટલી વાત સમજાઈ? વચ્ચે શું રાખ્યું અનુજાબેન? જ્ઞાન દર્શન વીર્યનો ઉઘાડ કેટલો છે એ કે છે, અને એની સામે શ્રદ્ધાની વિપરીતતા અને ચારિત્રનો વિકાર. શું ગજબ પ્રકરણ છે! જો એકેન્દ્રીય જીવને જ્ઞાન દર્શનની શક્તિ કિંચિત માત્ર હોય છે, કારણ કે એક સ્પર્શ ઇન્દ્રિયના નિમિત્તથી થયેલું મતિ જ્ઞાન અને તેના નિમિત્તથી થયેલું શ્રુત જ્ઞાન તથા સ્પર્શ ઇન્દ્રિય જનિત અચક્ષુ દર્શન વડે તે શીત ઉષ્ણ આદિને કિંચિત માત્ર જાણે દેખે છે. કેટલું ગાઢ છે! એક ઇન્દ્રિય સ્પર્શ, કેન યુ ઇમેજિન? આંખ નથી, કાન નથી, વાણી નથી, મન નથી, જ્ઞાન નથી, ખાલી એક સ્પર્શ ઇન્દ્રિય છે. કિંચિત માત્ર જ્ઞાન દર્શન વીર્યનો ગાઢ છે. મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન એટલું જ છે, અને સ્પર્શ ઇન્દ્રિય વિષય સંબંધિત થોડું જાણપણું થાય છે. સમજ, શું કહેવા માંગુ છું? થોડું જાણપણું થાય છે, અચક્ષુ દર્શન વડે દેખવું થાય છે. વીર્ય સમજાય છે? બહુ અલ્પ છે ઉઘાડ વીર્યનો અંતરાય, જાનાવણી દર્શનાવણી. હવે એની સામે મિત્રત્વ અને કશાય જુઓ. શું ગજબ પ્રશ્ન! ઘણા બધા મને ઘણી વાર પૂછતા હોય કે જ્ઞાન એટલું અલ્પ છે તો મિત્રત્વ એટલું તીવ્ર અને કશાય એટલું તીવ્ર કેવી રીતના થઈ શકે? પણ મિત્રત્વ અને કશાયની તીવ્રતાને જ્ઞાનના ક્ષયોક્ષમ સાથે કોઈ સંબંધ નથી. શું ચિત્રણ કર્યું છે! જો આમાં આગળ જો હવે વાંચીએ, શું કીધું? નિમિત્તથી થયેલું મતિ જ્ઞાન તથા તેના નિમિત્તથી થયેલું શ્રુત જ્ઞાન તથા સ્પર્શ ઇન્દ્રિય જનિત અચક્ષુ દર્શન વડે તે શીત ઉષ્ણ આદિને કિંચિત માત્ર જાણે દેખે છે. પણ જ્ઞાનાવરણ દર્શનાવરણના તીવ્ર ઉદયથી તેને વધારે જ્ઞાન દર્શન હોતું નથી, અને વિષયોની ઈચ્છા હોય છે તેથી તે મહાદુખી છે. હવે જો દર્શન, હવે શ્રદ્ધા આપણે મૂક્યું ને અહીંયા, અહીંયા શું મૂક્યું? શ્રદ્ધા, અહીંયા ચારિત્ર. હવે જો દર્શન મોહનીય, ક્યાં આવ્યું? દર્શન મોહના ઉદયથી તેમને મિથ્યા દર્શન જ હોય છે તેથી તેઓ પર્યાયને જ પ્રાપ્ત પર્યાયને જ અસમાન જાતિ પ્રાપ્ત પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે, પણ તેમને અન્ય વિચાર કરવાની શક્તિ જ નથી. મને કહો તીવ્ર મિથ્યાત્વ ક્યાં? તીવ્રમાં તીવ્ર મિથ્યાત્વ, મિથ્યાત્વ એકેન્દ્રિય પર્યાયમાં. પછી પ્રશ્ન થાય ને કે એકેન્દ્રિય પર્યાયમાંથી જીવ બહાર આવે છે ને, નિગોદમાંથી બહાર આવે, એકેન્દ્રિયમાંથી બહાર આવે, એ કશાયની હીના દીક્ષાના કારણે. 923 પુત્ર જે ભરત ચક્રવર્તીના નિત્ય નિગોદમાંથી આવ્યા હતા. સમજાય છે, નિત્ય નિગોદ માંથી 923 પુત્ર આવ્યા હતા. એ નિત્ય નિગોદ માંથી આવ્યા તો એ જીવ અનાદિકાળથી નિગોદમાં હતા. સ્વામીબેન ખ્યાલ આવે છે, અનાદિકાળથી નિગોદમાં હતા તો નિત્ય નિગોદ માંથી બહાર આવ્યા. ચસ્પર્યાય એક ઇન્દ્રગોપ નામનો કીડા બન્યા. તમે સર્ચ કરજો ઇન્દ્રગોપ, એક કીડો આવશે ઇન્દ્રગોપ. એ એક પર્યાય ત્રસની ધારણ કરી, બે ઇન્દ્રિય કે ત્રણ ઇન્દ્રિયોની. અને પછી ચક્રવર્તીના ત્યાં જઈને એમને જન્મ લીધો. મને કહ્યો કે બહાર નીકળવાનો એ ભાવ, ભાવથી બહાર નીકળ્યા છે ને, શુભ ભાવ, તો એ કશાયની તારતમ્યતા, લેશિયાની તારતમ્યતાથી એ બહાર નીકળે છે. મિથ્યાત્વ તો ત્યાં અકબંધ એમ જ છે. કારણ કે કર્ણાનયોગ શું કહે છે કે હર અંતર મુહૂર્તમાં શુભમાંથી અશુભ, અશુભમાંથી શુભ, શુભમાંથી અશુભ, અશુભમાંથી શુભ પરિણામ નિગોદના જીવોને પણ થયા કરે છે. એમાં કોઈ કઈ એવા શુભ ભાવ થઈ જાવે, તમે નહીં પૂછતા તો ક્યાં કયો શુભ ભાવ, એ કેવળ જ્ઞાન ગમ્ય છે. ત્યાં એ શુભ ભાવ થઈ જાય અને જીવ ત્યાંથી બહાર નીકળીને અત્રસ્ત પર્યાયમાં આવે, તો બહાર કેવી રીતના આવશે? 608 જીવ બહાર કેવી રીતે આવશે? શું દુર્દશા પોતાના સ્વભાવને ભૂલીને આપણે જ કર્યું છે? દુર્દેશી કેટલી વાર કે વિરાધ ના કરીને સંસારમાં પરિવહન કરવા માટે પણ તું ચક્રવર્તી છો, તું સક્ષમ છો, અને આરાધના કરીને મોક્ષે જવા માટે પણ તું સક્ષમ છો. જ્યાં સિદ્ધ પર્યાય, સિદ્ધ ભગવાન છે, ત્યાં જ પર્યાયમાં અવ્યા બાદ સુખને ભોગવનાર સિદ્ધ ભગવાન, ત્યાં જ અનંત નિગોદ્યા જીવો છે કે નહીં, એમની પર્યાયની વિનાશક દશા જો અને આમની પર્યાયની વિકાસરૂપ દશા જો. અહીંયા વિનાશ, અહીંયા વિકાસ. એક્સ્ટ્રીમ વિનાશ નિગોદ, એક્સ્ટ્રીમ વિકાસ સિદ્ધ પર્યાય. અંદરનો સ્વભાવ સમાન. તમે બધા સ્થિર થઈ ગયા છો, ફ્રીઝ થઈ ગયા છો, એટલે થોડુંક તો સમજાય છે કે નહીં? બોલો, સ્વભાવમાં શું અંતર છે? જો નિગોદ મેં સોળી, મુજ મેં સોળી, મોક્ષ મંજા. હજી મને જે રીતે ભાવ વ્યક્ત શબ્દો નથી મળતા કે ખરેખર આ પ્રકરણ વાંચીને એમ થાય, ચિંચિત જ્ઞાન દર્શન વીર્યનો ઘાર અને મિથ્યાત્વની પ્રચુર પ્રચુરતા, પ્રચુર ભાવ કલંક. એ જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ કરતો અનંતકાળ વ્યતીત કરી નાખે. ત્યાંથી નીકળવાના ઠેકાણા નથી પડતા. શું કરું, સમય આપણો થઈ ગયો. જા એક પેરેગ્રાફ પાછું, પછી કાલે આપણે આને આગળ લઈશું. થઈ ગયું, આ થઈ ગયું દર્શન મૌન આવડે. ચારિત્ર, હવે જો એક એક કર્મ લેશે. જ્ઞાનાવણી થયું, દર્શનાવણી થયું, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અક્ષરનો અનંતવો ભાગ જ્ઞાન, અને દર્શનાવણીમાં અચક્ષુ દર્શન, દર્શન મોહ, ચારિત્ર મોહની વાત હવે કરે છે. સમજાય છે ને બધાને ફ્લો કેવી રીતે જાય છે? એકેન્દ્રિય લઈને આઠે કર્મને લેશે, એકેન્દ્રિય જીને લઈને આઠે કર્મને લેશે. ચારિત્રમોના ઉદયથી તે તીવ્ર ક્રોધાદી કશાય રૂપ પરિણામે. તેથી જ શ્રી કેવડી ભગવાનને તેમને કૃષ્ણ, હવે પાછળ કોને મૂકા? કેમ? કારણ કે કૃષ્ણ નીલ કાપો તીવ્ર કશાયના પરિણામ કેવડી ગમ્ય છે. એ ત્રણ અશુભ લેશિયાઓ કહી છે, એ લેશિયાઓ તીવ્ર કશાય થતા જ હોય છે. હવે કશાય તો ઘણો, પણ શક્તિ સર્વ પ્રકારે કરીને ઘણી જ અલ્પ હોવાથી તેઓ ઘણા જ દુઃખી થઈ રહ્યા છે, કાંઈ ઉપાય પણ કરી શકતા નથી. ફીલ કરી આ વાતને, શું આવી વાત? ઉપાય નથી, વ્યક્ત કરી શકતા નથી, કરી શકતા નથી, કોઈ પ્રયત્ન કરી શકતા નથી, શક્તિ નથી, જ્ઞાન નથી, જાણવાની સામર્થ્ય નથી, પણ તીવ્ર આકુરતા કશાય અને દુઃખ અને મિથ્યાત્વને લઈને છે. ખૂબની વાત તો એ છે, આવી હીન વિનાશક દશા હોવા છતાં પણ એ સમયે ત્યાં સ્વભાવ એવો ને એવો શુદ્ધ રહી ગયો. એટલે જયારે ત્રસ પર્યાયમાં આવ્યો, જીવ બહાર આવ્યો અને બેન્દ્રિયાદી પર્યાયને પાર કરીને સંઘની પંચેન્દ્રિય થયો, સાચા દેવશાસ્ત્ર ગુરુનો સમાગમ થયો, આવી હીન દશા હોવા છતાં પણ એ બધી પર્યાયોનો વર્તમાનની પર્યાયમાં અભાવ હોવાના કારણે, સ્વભાવ અને સુરક્ષિત હોવાના કારણે અને એવા નિમિત્ત મળવાના કારણે જેને સ્વભાવ બતાવ્યો એ સ્વભાવને ઓળખીને એ જીવ પોતાના મોક્ષ માર્ગને અહીંયાથી પ્રશસ્ત કરી શકે અને આ જે પરિભ્રમણ છે એને કાપી શકે. અને 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 અગર નહીં કરે તો શું થશે બોલો? તમે મને કહો, અમારા સંઘની પંચેન્દ્રિય પણ શકે નહીં. જાનનો ઉઘાડ કેટલો જબરજસ્ત છે. તમે મને કહો, જોબ કરતા હોય ને કે બિઝનેસ કરતા હોય કે જે પણ કરતા હોય, મને કહો જાનનો ઉઘાડ સંઘની પંચેન્દ્રિયનો. ટોટલી જાનનો ઉપયોગ ક્યાં છે? ઓફિસમાં ગયા, એન્ટર થયા, ડેસ્ક પર બેઠા, લેપટોપ ખોલ્યો. લિટરલી તમને ફીલ કરાવું છું વાત. લેપટોપ ખોલ્યું અને ઓફિસમાં બેઠા કામ ચાલુ કર્યું. જ્ઞાન દર્શન વીર્યનો ઉપયોગ બહાર, શ્રદ્ધામાં આ કરવાનું છે, કરવાનું છે, કરવાનું છે, કરવાનું. જ્ઞાનનો ફૂલ દુરુપયોગ, સમયનો ફૂલ દુરુપયોગ, શક્તિનો ફૂલ દુરુપયોગ, બરાબર. અને માન્યતામાં નહીં કરું તો નહીં ચાલે, નહીં કરું તો નહીં ચાલે, કરવું તો પડશે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. અન્ડરસ્ટેન્ડિંગ ન થાય તો ચારિત્રમાં રાગ દ્વેષ, થઈ ગયું તો માન, થઈ ગયું સારું તો લોભ. હવે મને કહો, આ પિક્ચરમાં આત્માને ઓળખો, આત્માની વાત સમજવી, મંદિર આવવું, સ્વાધ્યાય કરવો, ભેદજ્ઞાનની વાત સમજવી, ગુરુવાણી સાંભળવી, બોલો આ બધું ક્યાં ગયું? છે જ નહીં ને, છે જ નહીં ને. ક્યાં બેઠો છે? સંઘ ટોપ લેવલ પર બેઠો છે. અહીંયાથી અગર નીકળી જાય તો આગળ ફૂલ મોક્ષ માર્ગ છે. પડતી આવશે તો ફૂલ ધરધર ધરધર પડતી આવશે, ચડતી આવશે તો ફૂલ ચડતી આવશે. બેઠો છે એકદમ ક્રીમ ક્રીમમાં. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ રિદ્ધિબેન? અને સપોઝ એ જીવ અહીંયા આવીને વાતને સમજે અને એના ઉપયોગને, સમયને, શક્તિને એનો સદુપયોગ કરે તો વિચાર કરો આખી બાજુ પલટાઈ જશે. અને સદુપયોગ ન કર્યો તો આખી બાજુ પલટાઈ જશે. કારણ કે આ પર્યાય તો થોડા સમયનું છે, ત્રસ્તકાળ તો થોડા સમયનો છે, સમની પણ તો થોડા સમયનું છે. એમાં ફૂલ અગર એનો સદુપયોગ ના કર્યો અને પર 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 24 કલાક ઘર કુટુંબ પરિવાર પર, અરે સમય જ ના મળે ભેદ વિજ્ઞાન કરવાનું કે સમજવાનું કે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, આ અનાદિ અનંત પણ શું છે, ક્યાં હતો ક્યાં. અરે કેટલા બધા જ્ઞાનીઓ, કાવ્ય શાસ્ત્રો, ગાથાઓ, પ્રતિમાનીઓ, કર્ણાનીઓ, ચરણાનીઓ, હજારો ગ્રંથોની રચના કરી તારા સ્વરૂપને ઓળખવા માટે, ઓળખાવા માટે. અને આપણને એની અને સમય ન હોય, દરકાર ન હોય તો શું થશે? પ્રેક્ટિકલી સમજાય છે તમને? ધ્યાનના શ્રેયોપશમ ને કેટલું છે ઇમ્પોર્ટન્ટ નથી, એને ક્યાં લગાડે છે અને કેવી રીતે યુઝ કરે છે ઇમ્પોર્ટન્ટ છે. ચલો તમને હું બીજી રીતે કહું, તમે થોડુંક આ અહીંયા આવીને સમજો, દિવસમાં અડધો કલાક આપો. આઈ એમ નોટ સેઇંગ વી ડોન્ટ એક્સપેક્ટ કે તમે બધું છોડી દો, ભણવાનું, જોબ, આ તે, ના, એવું તો કઈ નથી કહેતા, એવું તો કહેતા જ નથી. એટલીસ્ટ એ કહીએ છીએ કે એટલીસ્ટ જે સત્ય વાત છે, જે મૂળ તત્વજ્ઞાન છે, જે સિદ્ધાંત છે, જે વ્યવસ્થા છે, એ તો સમજો. અચ્છા ચલો, સંઘની પંચેન્દ્રિય છે ને, ધારણા જ્ઞાન જબરજસ્ત છે. એકવાર સાંભળ્યું ગ્રાસ થઈ જશે, અંદરમાં વાત બેસી જશે, અકર્તાની, જ્ઞાતાની, વેદ વિજ્ઞાનની વાત એવી બેસી જશે ને. હવે જો તમે સાંભળો, તમે ત્યાં કરતા પણ હો ને કમ્પ્યુટર પર કામ, તમને અંદરથી તત્વજ્ઞાનના સંસ્કાર અને એક જાગૃતિ હશે ને, તમે 100% કહું છું તમે એમાં નહીં જોડાઓ. કર્મ સિદ્ધાંત ભણ્યા છો ને તો કોઈ ચીટ કરતું હશે, કોઈ પોલિટિક્સ રમતું હશે, ખબર છે કે આ માયાચારી કરે છે, ખબર છે આ ખોટું બોલે છે, ખબર છે આ બોસ આવો છે, બધું ખબર. તો પણ એ સમય ત્યાં બેઠા બેઠા ઓહો મારો પાપનો ઉદય, તો એ બિચારો શું કરે? બોલો, થયા ને, જીતી ગયા, તમે જીતી ગયા. તમારા કલીગ તમને કીધા નહીં રે તો કોણ સે મંદિર જાતા હે, તારે ગુરુ કોણ હે, કીધા વગર નહીં રે. પણ એની માટે થોડું યોગદાન આપવું પડશે, બહુ નહીં તો થોડું તો. બીકોઝ બહુ ઇન્ટેલિજન્ટ છો બધા, બધાને આ જે લોજિકલ જે વાત છે એ બધાને એકવાર શાંતિથી બેસીને સમજે તો શું ના સમજાય? કો આટલું ના સમજાય કે શરીરની આ રહી ગયો ને, આત્મા ચાલ્યો ગયો ને, આ બારી આવ્યા. આનાથી વધારે પ્રેક્ટિસ, ઘણા મને કે બેન થોડા પ્રેક્ટિકલ થાવ, હું તમને કહું છું પ્રેક્ટિકલ થાવ.
થોડી બધી થિયરીની વાત મૂકો તારે પ્રેક્ટિકલ થાવ, લાઈફમાં પ્રેક્ટિકલ થાવ. બધું કરવું તો પડે રે, હું કહું છું તું શું કરી શકે છે એનો નિર્ણય કર. ઘણા કે કરવું તો પડે, કરવું તો પડે. અરે નહીં, ગુરુ દેશની તો આજનું પ્રવચન ઉપાર જ ત્યાંથી. કોણ કરે, કોણ બાંધે, કોણ છપાવે, કોણ બોલે, કોણ શીખડાવે, કોણ ભણાવે ને કોણ ભણે, કોણ કરે ત્યાંથી જ આવે. અકર્તાથી ધ્વનિ આવે, જ્ઞાતા ભાવથી ધ્વનિ આવે. તમે કહો તો પૂરું કરું, એટલે કરવાનું તો છે, પણ પૂરો આત્મા જોવો. ત્યાં સમય પૂરો થઈ જશે, આ કાળ પૂરો થઈ જશે, આ ત્રસ પર્યાયનો સમય પૂરો થઈ જશે. અમે હું સ્વામીભાઈ સાથે બધી વાત કરતી હતી, એ બી સ્વામીભાઈ દેવ ગતિમાંથી કોઈ નિગોદમાં જાય કે નહીં, તો કે ના જાય ભાભી, એકિન્દ્રિયમાં જાય. દેવ ગતિમાંથી એકિન્દ્રિયમાં જાય, બોલો. યાતે ચૈથાવર્તન કરે યો પરિવર્તન પૂરે કરે. મનુષ્યમાંથી જઈ શકે, પિરિયન્સમાંથી જઈ શકે, નિગોદમાં, નિગોદમાં ડાયરેક્ટ નરકમાંથી ના જઈ શકે. આજે તો ઊંઘ ના આવી જોઈએ. આજે પણ ઊંઘ આવી જાય ને તો એકદમ મસ્ત સરસ સરસ. આજે તો બેન એટલું બધું બોલે, આજે તો આમ ઊંઘ આવી જાય તો આચાર્ય કહે છે કે તું શું સમજો, બોલ, તું વિચાર કર. આ આયુષ્ય આમ પાણીના પરપોટાની જેમ પતી જશે, પતી જશે. ખરેખર કહું છું, આવા આવા સાચો દેવશાસ્ત્ર ગુરુનો સંયોગ નહીં મળે, આવા જ્ઞાની નહીં મળે. આપણે હર હર પ્રવચનમાં હજારો વાર આપણને કે તું ભગવાન છો, તું ભગવાન છો, તારું સુખ તારામાં છે, હજારો વાર. આપણને આપણને ગમે, હું તો કહું ગમે ત્યાં હો, અંદરથી આ સંસ્કાર, આ છોકરાઓ માટે પણ કહું છું, અંદરથી આ સંસ્કાર લઈને જશો ને, જોબમાં ચેલેન્જ આવશે, પોલિટિક્સ થશે, આ થશે, તે થશે, બધું જ થશે. આ દીકરીઓ પરણીને જશે, શું નહીં થાય બોલો જીવન, બોલો પ્રિયંકા બેટા. પરંતુ ગુરુદેવનો શિષ્ય તો ઉદય પ્રૂફ, રાગ પ્રૂફ, ભેદ વિજ્ઞાનથી તૈયાર થાય, એને કોઈ દુઃખી નહીં કરી શકે, કોઈ દુઃખી નહીં. ઉદય ગમે તે આવી જાય અને કહી દેજો ઉદયને આજે ઘરે જઈને, તને જે પ્રકારે આવો ને આવી જા, જે સ્થિતિ જે અનુભાગ લઈને આવો આવી જા. મારી પાસે તત્વજ્ઞાન, મારી પાસે ધાર, છ ધારા ધાર છે, તલવાર પણ છે અને ધાર પણ છે, બે વસ્તુ હોય કે નહીં બોલો. ધાર શું કરે નહીં અતિબેન, રક્ષા કરે. તલવાર શું કરે, ભેદ વિજ્ઞાનની પ્રજ્ઞા છીનવી પડશે. બે વસ્તુ છે કે નહીં બોલો. ક્યાંથી યાત્રા ચાલુ કરીને ક્યાં છે હવે, અહીંયાથી આપણે યાત્રા, વી ડોન્ટ હેવ ટુ ગો બેકવર્ડ, વી હેવ ટુ ગો આગળ. ઓમ નમઃ શિવાય.